એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવા ગ્રંથની વાત કરવાના છીએ જેણે દુનિયા પર ઊંડી અસર કરી છે. ખૂબ જ પ્રભાવશાળી ગ્રંથ.
હા, બાઇબલ. પણ આપણે એને સીધું નથી જોવાના. આપણી પાસે છે જ્હોન રિચીઝનું પુસ્તક ધ બાઇબલ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. એના આધારે વાત કરીશું.
બરાબર. કારણ કે આ પુસ્તક મતલબ બાઇબલ, એના વિશે ઘણી ઉપરછલ્લી વાતો થતી હોય છે, કાં તો બહુ શ્રદ્ધા કાં તો સીધો અસ્વીકાર.
અને રિચીઝ આપણને એ બંનેથી આગળ લઈ જાય છે, એની જટિલતા સમજાવે છે, એનો ઇતિહાસ, એના અર્થઘટનો. અને આ સમજવું જરૂરી છે, ખરું ને? માત્ર ધર્મ માટે નહીં.
ના, બિલકુલ નહીં. પશ્ચિમી સંસ્કૃતિ, સાહિત્ય, કલા, કાયદો આ બધાને સમજવા માટે પણ બાઇબલની સમજ જરૂરી છે.
એટલે જ આજનો આપણો પ્રયાસ એ છે કે રિચીઝની દ્રષ્ટિએ આ ગ્રંથને સમજીએ. એની રચના કેવી રીતે થઈ, એનો વિકાસ, એના અર્થઘટનની સફર, એનો પ્રભાવ, એ બધું.
શરૂઆત કરીએ લેખકથી. જ્હોન રિચીઝ, એમના વિશે થોડું કહો ને.
હા, જ્હોન રિચીઝ એક ગ્લાસ્કો યુનિવર્સિટીમાં પ્રોફેસર એમેરિટસ છે. ડિવિનિટી અને બિબ્લિકલ ક્રિટિસિઝમ ભણાવતા હતા, એટલે કે બાઇબલનો વિવેચનાત્મક અભ્યાસ.
દાયકાઓનો અનુભવ હશે એમને તો.
ચોક્કસ. ન્યૂ ટેસ્ટમેન્ટ, શરૂઆતનું ખ્રિસ્તી ઇતિહાસ, બાઇબલનું અર્થઘટન, આ બધા પણ એમનું ઊંડું સંશોધન છે. ઘણા પુસ્તકો લખ્યા છે એમણે.
પણ એમની ખાસ વાત શું છે? બીજા વિદ્વાનોથી અલગ કેવી રીતે પડે છે?
એમની ખાસિયત એ છે કે એ શૈક્ષણિક ઊંડાણ અને સામાન્ય વાચકની જિજ્ઞાસા વચ્ચે પુલ બાંધે છે. અને મહત્વનું એ છે કે એ કોઈ સિદ્ધાંતવાદી ધર્મશાસ્ત્રી નથી.
અચ્છા.
હા, એ ઇતિહાસકાર અને સાહિત્યક વિવેચકની નજરે બાઇબલને જુએ છે. એનો અર્થ એ નથી કે ધાર્મિક મહત્વને અવગણે છે, પણ એમનો ભાર એના ઐતિહાસિક અને સાહિત્યિક સંદર્ભ પર છે.
એટલે કે આ લખાણ ક્યારે લખાયું, કોણે લખ્યું, કોના માટે, કેવા સંજોગોમાં, એ બધા પ્રશ્નો પૂછે છે.
બરાબર. આ અભિગમ આપણને માત્ર શું લખ્યું છે એ નહીં, પણ કેવી રીતે અને શા માટે લખ્યું છે એ સમજવામાં મદદ કરે છે.
રસપ્રદ. તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે? રિચીઝ બાઇબલ વિશે શું કહેવા માગે છે ટૂંકમાં?
સૌથી મુખ્ય વાત જે રિચીઝ કહે છે અને જે કદાચ થોડી અલગ લાગશે, એ છે કે બાઇબલ એક પુસ્તક નથી.
એક પુસ્તક નથી તો શું છે?
એક પુસ્તકાલય છે, એમ કહે છે. લાઇબ્રેરી. અલગ અલગ સમયે અલગ અલગ લેખકો, અલગ હેતુ, અલગ શૈલી, એ બધા ગ્રંથોનો સંગ્રહ.
પુસ્તકાલય. વાહ, આ સરખામણી જ બધું કહી દે છે. કાયદો, ઇતિહાસ, કવિતા, પત્રો, બધું જ.
બરાબર. અને આ પુસ્તકાલયમાં જેમ વિવિધતા હોય, એમ ક્યારેક અંદર અંદર મતભેદ કે અલગ દૃષ્ટિકોણ પણ જોવા મળે. રિચીઝ કહે છે કે આને ભૂલ ગણવાને બદલે એમ સમજો કે જુદા જુદા સમુદાયોએ સમય જતાં ઈશ્વર અને જીવન વિશેની પોતાની સમજ આમાં રજૂ કરી છે. એટલે એને સમજવા માટે પેલું શબ્દે શબ્દેનું અર્થઘટન કે પછી સીધો અસ્વીકાર, એ બંનેથી આગળ જવું પડે.
હા, એને એક જીવંત, વિકસિતા, ઐતિહાસિક ગ્રંથ તરીકે જોવો પડે જે માનવ ઇતિહાસમાં ઘડાયો છે.
એટલે આ પુસ્તકાલય બનતા સદીઓ લાગી હશે, કોઈ એક ઝટકે નથી બન્યું. બિલકુલ. ચાલો એની રચનાની વાત કરીએ. પહેલા જૂનો કરાર, એટલે કે હિબ્રુ બાઇબલ.
હા, એ કેવી રીતે બન્યો?
રિચીઝ સમજાવે છે કે ઘણા ભાગો તો પહેલા મૌખિક પરંપરામાં હતા, પેઢી દર પેઢી વાતો ચાલતી આવી. પછી એને લખવાનું શરૂ થયું, ખાસ કરીને પેલો બેબિલોનિયન દેશ નિકાલ થયો ને 6th century BCEમાં, એ પછી આ કામને વેગ મળ્યો.
કારણ કે ત્યારે યહૂદી સમુદાયને પોતાની ઓળખ, પોતાનો વારસો સાચવવાની જરૂર પડી હશે.
બરાબર. પોતાની ઓળખ ટકાવી રાખવા માટે. અને એવું નથી કે કોઈ એક જ લેખકે બધું લખી નાખ્યું, જેમ કે પેન્ટાટ્યોક, પહેલા 5 પુસ્તકો.
હા, એવું મનાય છે કે એ મોસેઝે લખ્યા છે.
પણ રિચીઝ શૈક્ષણિક જગતની ડોક્યુમેન્ટરી હાઇપોથેસિસ, JEDP થિયરીની વાત કરે છે. એ મુજબ આ પુસ્તકો પણ જુદા જુદા સ્ત્રોતો અને પરંપરાઓનું સંપાદન છે. સમય જતાં એને અંતિમ રૂપ મળ્યું.
અચ્છા, એટલે એક જ પુસ્તકની અંદર પણ અલગ અલગ સ્તર હોઈ શકે?
હા, જેમ કે ઉત્પત્તિના પહેલા 2 અધ્યાય જુઓ, સર્જનની 2 અલગ અલગ વાર્તાઓ છે, થોડી જુદી, કદાચ અલગ સ્ત્રોતમાંથી આવી હોય. આ સમજવાથી લખાણને ઊંડાઈ પકડાય છે.
અને આ બધા પુસ્તકોમાંથી કયા અધિકૃત ગણાશે, એટલે કે કેનન, એ નક્કી કરવાની પ્રક્રિયા પણ લાંબી ચાલી હશે.
હા, ચોક્કસ. જૂના કરારનો કેનન પણ સ્ટેપ બાય સ્ટેપ બન્યો. પહેલાં તોરા, કાયદો, પછી નબીઓ, ભવિષ્યવક્તાઓ, અને છેલ્લે કેતુવિમ, લખાણો. આ આખી પ્રોસેસ કદાચ બીજી સદી સીઈ સુધી ચાલી.
અને એમાં પણ પાછા યહૂદી, કેથોલિક, પ્રોટેસ્ટન્ટ પરંપરામાં થોડો ફેર છે ને પુસ્તકોની સંખ્યામાં.
બરાબર. એ જ બતાવે છે કે આ કેનન બનાવવાની પ્રક્રિયા કેટલી જટિલ અને ઐતિહાસિક હતી.
આ જૂના કરારની વાત થઈ, હવે નવો કરાર, ન્યૂ ટેસ્ટમેન્ટ, એની શરૂઆત કેવી રીતે?
એની શરૂઆત પણ ઈસુ વિશેની મૌખિક વાતોથી થઈ. લોકો ઈસુના ઉપદેશ, એમના કામો, એમના મૃત્યુ વિશે વાત કરતા હતા.
અને લખાણ સૌથી પહેલાં શું લખાયું?
સૌથી પહેલાં કદાચ પોલના પત્રો લખાયા, ઈસવીસન 50 આસપાસ, જે સુવાર્તાઓ છે, ગોસ્પલ્સ, જે ઈસુના જીવન અને ઉપદેશોનું વર્ણન કરે છે, એ તો પછી લખાય.
માર્કની સુવાર્તા સૌથી પહેલી ગણાય છે લગભગ ઈસવીસન 70માં.
હા, અને રિચિસ એ વાત પર ભાર મૂકે છે કે આ દરેક સુવાર્તા, એટલે કે મેથ્યુ, માર્ક, લૂક, જ્હોન, એ માત્ર જીવનકથા નથી,
પણ એ ઈસુનું એક ખાસ ધર્મશાસ્ત્રીય ચિત્રણ રજૂ કરે છે.
એકદમ. દરેકનો પોતાનો દ્રષ્ટિકોણ, પોતાના શ્રોતાઓ, પોતાનો હેતુ. એટલે એ લોકો ઈસુના જીવનની ઘટનાઓ અને ઉપદેશોને થોડી અલગ રીતે રજૂ કરે છે, અને એ વિવિધતા જ આપણને ઈસુના વ્યક્તિત્વની બહુપરિમાણીય સમજ આપે છે.
તો પછી નવા કરારના કયા 27 પુસ્તકો ફાઇનલ થયા, એ કેવી રીતે નક્કી થયું? શરૂઆતમાં તો ઘણા બધા લખાણો હશે.
હતા જ. બીજી ત્રીજી સદીમાં ખ્રિસ્તી ધર્મમાં ઘણા જુદા જુદા વિચારો ફેલાઈ રહ્યા હતા. અમુક લોકો, જેમ કે માર્સિયોન, એ તો જૂના કરારને નકારતા હતા.
ઓહ,
હા. એટલે મુખ્ય પ્રવાહના ચર્ચને નક્કી કરવું પડ્યું કે કયા લખાણો એમની શ્રદ્ધાનું સાચું પ્રતિબિંબ પાડે છે. એમણે કેટલાક માપદંડ બનાવ્યા.
કેવા માપદંડ?
જેમ કે શું લખાણ કોઈ પ્રેરિત કે એના નજીકના સાથીનું છે,
એપોસ્ટોલિસિટી.
શું મોટાભાગના ચર્ચ એને સ્વીકારે છે અને વાપરે છે,
કેથોલિસિટી.
અને શું એ સ્થાપિત માન્યતાઓ સાથે સુસંગત છે,
ઓર્થોડોક્સી.
અચ્છા,
એટલે આ બધા ફિલ્ટર પછી 27 પુસ્તકો નક્કી થયા.
હા, આ લાંબી ચર્ચા અને પ્રક્રિયા પછી ચોથી સદી સુધીમાં આ 27 પુસ્તકોનો નવો કરાર કેનન લગભગ સ્થિર થઈ ગયો. એનો સ્પષ્ટ ઉલ્લેખ આપણને એથેનાસિયસના 367 સીઈના પત્રમાં મળે છે.
એટલે આ કેનન બનવાની આખી પ્રક્રિયા પણ માનવીય ઇતિહાસ, ચર્ચાઓ અને નિર્ણયોનું પરિણામ છે. આ સમજવું જ બાઇબલને એક અલગ દ્રષ્ટિથી જોવામાં મદદ કરે છે. સ્થિર નહીં પણ ગતિશીલ.
બરાબર. હવે લખાણો નક્કી થયા, કેનન બન્યો, પણ પછી વાત આવે અનુવાદની. ભાષા બદલાઈ એટલે.
હા, અનુવાદ તો બહુ મહત્વનો ભાગ છે. રિચિઝ એના વિશે શું કહે છે?
રિચિઝ કહે છે કે અનુવાદ ક્યારે તટસ્થ નથી હોતો, એ પોતે જ એક અર્થઘટન છે. મૂળ હિબ્રુ, અરામાઇક કે ગ્રીક શબ્દ માટે તમે કયો શબ્દ પસંદ કરો છો એનાથી અર્થ બદલાઈ શકે છે.
એ વાત તો સાચી છે. કોઈ ઉદાહરણ?
દાખલા તરીકે ગ્રીક શબ્દ એકલેસિયા, એનો અનુવાદ ચર્ચ કરવો કે એસેમ્બલી, સભામંડળી, બંનેની અસર અલગ પડે છે. રિચિસ કેટલાક મહત્વના અનુવાદોની વાત કરે છે. સેપ્ટુઆજિન્ટ, જે પ્રારંભિક ખ્રિસ્તીઓ માટે મુખ્ય હતો,
ગ્રીક અનુવાદ.
હા. પછી જેરોમનું વલ્ગેટ, લેટિન અનુવાદ, જે 1000 વર્ષ ચાલ્યો. અને પછી કિંગ જેમ્સ વર્ઝન, જેણે અંગ્રેજી ભાષા પર જબરદસ્ત અસર કરી. આ બધા અનુવાદો પોતાના સમયની પેદાશ હતા.
અને આજના અનુવાદોમાં પણ એ ચર્ચા ચાલુ જ છે, શબ્દશઃ કરવો કે ભાવાર્થ પકડવો, ફોર્મલ વર્સિસ ડાયનેમિક ઇક્વિવેલન્સ.
બરાબર. એટલે બાઇબલ સાથેનો સંવાદ સતત ચાલુ રહે છે. અને આ સંવાદનું બીજું પાસું છે બાઇબલની ટીકા, બિબ્લિકલ ક્રિટિસિઝમ.
આ શબ્દ થોડો ડરામણો લાગે. ટીકા એટલે શું? નકારાત્મક વિવેચન?
ના ના, અહીં ટીકાનો અર્થ છે વિશ્લેષણાત્મક અભ્યાસ. જ્ઞાન પ્રાપ્તિના સમયથી લોકોએ બાઇબલને માત્ર શ્રદ્ધાથી નહીં, પણ ઐતિહાસિક અને સાહિત્યક દસ્તાવેજ તરીકે પણ જોવાનું શરૂ કર્યું.
અચ્છા.
અને જ બાઇબલની ટીકા કહે છે. એનો હેતુ શ્રદ્ધાનો નાશ કરવાનો નથી, પણ લખાણોને એના મૂળ સંદર્ભમાં વધુ ઊંડાણથી અને ચોકસાઈથી સમજવાનો છે.
આ અભ્યાસ કેવી રીતે કરાય? કઈ પદ્ધતિઓ વપરાય?
ઘણી બધી છે જેને ઐતિહાસિક ટીકાત્મક પદ્ધતિઓ કહેવાય છે, જેમ કે સોર્સ ક્રિટિસિઝમ, લખાણ પાછળ કયા મૂળ સ્ત્રોત હતા એ શોધવું.
જેમ પેલી જેઈડીપી થિયરીની વાત કરી હતી.
બરાબર. પછી ફોર્મ ક્રિટિસિઝમ, નાના સાહિત્યક એકમો જેમ કે દૃષ્ટાંત કે ચમત્કાર કથા, એનું મૂળ સામાજિક કાર્ય શું હતું એ સમજવું. અને રિડક્શન ક્રિટિસિઝમ, એટલે કે અંતિમ સંપાદકે મૂળ સામગ્રીને કેવી રીતે ગોઠવીને પોતાનો સંદેશ આપ્યો એ જોવું.
ભલે આ થોડું ટેકનિકલ લાગે, પણ મૂળ વાત એ છે કે આ બધી પદ્ધતિઓ આપણને લેખક, શ્રોતા, હેતુ અને સમયને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
હા, અને આ સમજણ આપણા આજના અર્થઘટનને વધુ જવાબદાર બનાવે છે એમ રિચીઝ કહે છે. આ માત્ર શૈક્ષણિક કસરત નથી,
એના વ્યવહારુ ફાયદા પણ છે.
ચોક્કસ. દાખલા તરીકે ઉત્પત્તિના પુસ્તકને જો આપણે પ્રાચીન ધર્મશાસ્ત્રીય કાવ્ય સમજીએ તો એને આજના વિજ્ઞાન સાથે ટકરાવવાની જરૂર નથી રહેતી. આપણે એના સાહિત્યિક સ્વરૂપ અને ધર્મશાસ્ત્રીય સંદેશ બંનેની કદર કરી શકીએ.
આખી ચર્ચા પરથી મને એવું લાગે છે કે રિચીસનો મુખ્ય સંદેશ એ છે કે બાઇબલની જટિલતા અને વિવિધતાને સ્વીકારો, ડરવાની જરૂર નથી.
બરાબર. અને એની માનવીય રચના, એનો ઐતિહાસિક વિકાસ સમજવાથી એનું મહત્વ ઘટતું નથી, પણ કદાચ વધે છે. એ બતાવે છે કે લોકોએ કેવા સંઘર્ષો કર્યા છે જીવનના મોટા પ્રશ્નો સાથે.
અને બીજો મુદ્દો, ઐતિહાસિક સંદર્ભ. એને સમજ્યા વગર અર્થઘટન કરવાથી ગેરસમજ થઈ શકે.
હા, અને ક્યારેક તો ગ્રંથનો દુરુપયોગ પણ થઈ શકે છે. રિચીસ આપણને શીખવે છે કે ટીકાત્મક રીતે વાંચવું, પ્રશ્નો પૂછવા, સંદર્ભ તપાસવો એ અનાદર નથી,
પણ ઊંડી સમજ મેળવવાનો રસ્તો છે.
બરાબર. અને આ આવડત તો આજે બધે જ કામ લાગે, કોઈ પણ માહિતી, કોઈ પણ સંદેશનું મૂલ્યાંકન કરવા માટે.
રિચીસ એ પણ કહે છે ને કે બાઇબલની સત્તા એની અચૂકતામાં નથી, પણ પેઢીઓ સુધી લોકોને પ્રેરણા આપવાની, પડકાર ફેંકવાની ક્ષમતામાં છે.
હા, એ કહે છે કે સાહિત્ય, કવિતા, વાર્તા, પ્રતીક એ સત્યને વ્યક્ત કરવાના શક્તિશાળી માધ્યમ છે. એનો અભ્યાસ ધાર્મિક મૂલ્ય વધારે છે, ઘટાડતો નથી.
અને આ સમજણથી આંતરધર્મીય સંવાદ પણ સરળ બને.
ચોક્કસ. જ્યારે આપણે સમજીએ કે યહૂદી અને ખ્રિસ્તીઓ હિબ્રુ બાઇબલને કેવી રીતે અલગ રીતે જુએ છે, ત્યારે આદર વધે છે. અને જે લોકો ધાર્મિક નથી એ પણ બાઇબલના સાંસ્કૃતિક પ્રભાવને સમજીને પશ્ચિમી સંસ્કૃતિ સાથે જોડાઈ શકે છે.
આ બધી વાતચીત પછી મારા માટે મુખ્ય શીખ એ છે કે બાઇબલ જેવા ગ્રંથને સમજવા ખુલ્લું મન અને ટીકાત્મક અભિગમ બંને જોઈએ. એની માનવીય બાજુ સ્વીકારીએ તો એ વધુ નજીકનો લાગે.
અને મારા માટે પ્રભાવશાળી વાત એ છે કે આ અભ્યાસ કોઈ અંતિમ જવાબ નથી, પણ એક સતત ચાલતી શોધ છે. દરેક પેઢી, દરેક વાચક નવો સંવાદ રચે છે, નવા અર્થ શોધે છે. આ ગતિશીલતા જ એને જીવંત રાખે છે.
શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. રિચીસ સૂચવે છે કે બાઇબલની પવિત્રતા માત્ર એના દૈવી ઉદ્ભવમાં જ નથી, પણ પેઢીઓથી સમુદાયોએ જે રીતે એની સાથે સંવાદ કર્યો છે, એમાંથી અર્થ શોધ્યો છે એમાં પણ છે. આ માનવ સહયોગવાળી વાત કે ગ્રંથો સમુદાયો દ્વારા રચાય છે, જીવંત રખાય છે, એ સમજવું આપણને બીજા પ્રભાવશાળી ગ્રંથો સાથેના આપણા સંબંધને કેવી રીતે બદલી શકે વિચારવા જેવું ખરું. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.